એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડી ચર્ચા કરવાના છીએ જે કદાચ કરોડો લોકોને સ્પર્શે છે, પણ જેના વિશે વાત કરતા આપણે આજે પણ થોડો સંકોચ અનુભવીએ છીએ. એ વિષય છે ડિપ્રેશન. ઘણીવાર આપણે સાદી ઉદાસી અને ક્લિનિકલ ડિપ્રેશનને એક જ સમજી લઈએ છીએ.
હા, અને આ જ સૌથી મોટી ગેરસમજ છે.
તો આ ગૂંચવણને ઉકેલવા અને એક સ્પષ્ટ સમજ મેળવવા માટે આપણી આજની ચર્ચાનો આધાર છે જાન સ્કોટ અને મેરી જેન ટેકીનું પુસ્તક ડિપ્રેશન ધ ફેક્ટ્સ.
બિલકુલ, અને આ વિષય એટલા માટે પણ ખૂબ મહત્વનો છે કારણ કે એની સાથે જે શરમ અને ડર જોડાયેલા છે ને, એ લોકોને મદદ માંગતા રોકે છે.
સાચી વાત છે.
આ પુસ્તક એક રીતે જોઈએ તો એ બધા ભ્રમ તોડવાનું કામ કરે છે. આજની આપણી ચર્ચાનો હેતુ પણ એ જ છે. ડિપ્રેશનને કોઈ ચારિત્રની ખામી તરીકે નહીં, પણ એક વાસ્તવિક તબીબી સ્થિતિ તરીકે સમજવાનો પ્રયત્ન કરવો જેની સારવાર શક્ય છે.
તો ચાલો આ મહત્વપૂર્ણ ચર્ચાની શરૂઆત કરીએ લેખકોના પરિચયથી. જાન સ્કોટ અને મેરી જેન ટેકી. રસપ્રદ વાત એ છે કે આ બંનેની કુશળતા અલગ અલગ ક્ષેત્રોમાં છે.
હા, અને એ જ આ પુસ્તકની સૌથી મોટી તાકાત છે. તમે જુઓ, પ્રોફેસર જાન સ્કોટ એક સાયકિયાટ્રિસ્ટ છે, એટલે કે મનોચિકિત્સક.
એટલે કે તેઓ દવાઓ અને મગજના જૈવિક પાસાઓ પર ધ્યાન આપે છે.
બરાબર, મગજમાં થતા રાસાયણિક ફેરફારો, આનુવંશિકતા, આ બધું. સરળ ભાષામાં કહીએ તો એ મગજના હાર્ડવેર એક્સપર્ટ છે.
અને બીજી બાજુ છે ડોક્ટર મેરી જેન ટેકી, જેઓ એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે. મતલબ કે તેમનું ધ્યાન વિચારો, વર્તન અને પેલી ટોકિંગ થેરેપી પર છે.
એકદમ સાચું. તો એમને આપણે મગજના સોફ્ટવેર એક્સપર્ટ કહી શકીએ.
હાર્ડવેર અને સોફ્ટવેર, શું સરસ સરખામણી છે.
અને આ જ જુગલબંધી પુસ્તકને સંપૂર્ણ બનાવે છે. તે કોઈ એક જ ઉપચાર પર ભાર નથી આપતું. એ કહે છે કે શ્રેષ્ઠ પરિણામ માટે દવાઓ અને થેરેપી, મતલબ કે હાર્ડવેર અને સોફ્ટવેર, બંનેનું સંતુલન જરૂરી છે.
ખૂબ જ રસપ્રદ. તો પછી પુસ્તકનો કેન્દ્રીય વિચાર, એનો મુખ્ય સંદેશ શું છે?
એનો મુખ્ય સંદેશ એટલો સરળ અને એટલો શક્તિશાળી છે કે એ આખી વાતચીતનો દૃષ્ટિકોણ બદલી નાખે છે.
અને એ શું છે?
પુસ્તક કહે છે, ડિપ્રેશન એ કોઈ વ્યક્તિગત નિષ્ફળતા નથી, કોઈ નબળાઈ નથી. એ ડાયાબિટીસ કે અસ્થમા જેવી જ એક વાસ્તવિક, નિદાન કરી શકાય તેવી અને સૌથી અગત્યનું, સારવાર યોગ્ય તબીબી બીમારી છે.
આ એક વાક્ય જ વ્યક્તિના મન પરથી ઘણો બોજ હટાવી દે છે, દોષ અને શરમનો બોજ.
ચોક્કસ, અને આ સમજાવવા માટે પુસ્તક આપણને એક સફર પર લઈ જાય છે.
કેવી છે સફર?
શરૂઆતમાં પુસ્તક સમજાવે છે કે ડિપ્રેશન શું છે, સામાન્ય ઉદાસીથી એ કઈ રીતે અલગ છે, એ મૂળભૂત સ્પષ્ટતા કરે છે.
અને પછી?
પછી મધ્ય ભાગમાં એ કારણોના ઊંડાણમાં જાય છે. અહીં તે એક ખૂબ જ મહત્વપૂર્ણ મોડેલ રજૂ કરે છે, બાયોસાયકોસોશિયલ મોડેલ.
બાયોસાયકોસોશિયલ એટલે કે જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો.
બરાબર, એ બતાવે છે કે આ બીમારી પાછળ કોઈ એક નહીં પણ અનેક પરિબળોની સાંકળ છે.
અને અંતે
પુસ્તક આપણને આશા અને ઉકેલ તરફ લઈ જાય છે,
એટલે કે સારવારના વિકલ્પો અને સ્વસ્થ રહેવાની રીતો.
હા, સારવાર, સ્વસહાય અને લાંબા ગાળે કેવી રીતે સ્વસ્થ રહેવું. ટૂંકમાં પુસ્તકનો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ જ્ઞાન દ્વારા વ્યક્તિને સશક્ત બનાવવાનો છે.
ખૂબ સરસ. તો ચાલો હવે આપણે પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં વધુ ઊંડા ઉતરીએ. સૌથી પહેલો સવાલ, ડિપ્રેશન અને રોજની ઉદાસી વચ્ચેનો તફાવત પુસ્તક કેવી રીતે સ્પષ્ટ કરે છે?
આ બહુ જ મહત્વનો મુદ્દો છે. જો ઉદાસ થવું એ જીવનનો ભાગ છે, પણ ક્લિનિકલ ડિપ્રેશન અલગ છે. પુસ્તક એક શબ્દ પર ખાસ ભાર મૂકે છે, એન્હેડોનિયા.
એન્હેડોનિયા, એનો અર્થ શું થાય?
એનો અર્થ છે એવી વસ્તુઓમાં પણ આનંદ ન મળવો જે પહેલાં ખૂબ ગમતી હતી, જેમ કે મિત્રો સાથે વાતો કરવી, કોઈ શોખ. બધું જ અચાનક બોજ જેવું લાગવા માંડે, જાણે જીવનમાંથી રંગો જ જતા રહ્યા હોય.
હા, અને એની સાથે ઊંઘ અને ભૂખમાં મોટા ફેરફારો, સતત થાક, જાણે શરીરની બધી જ બેટરી ડાઉન થઈ ગઈ હોય.
બરાબર, અને આ બધું જ્યારે થોડા દિવસ નહીં પણ અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી ચાલે, ત્યારે એ માત્ર ખરાબ મૂડ નથી, એ ડિપ્રેશન છે.
અને આ લક્ષણો પાછળના કારણોને સમજાવવા માટે પેલું મોડેલ આવે છે, ખરું ને? બાયોસાયકોસોશિયલ.
હા, એ જ. અચ્છા, ચાલો એને સમજીએ. પહેલું છે બાયો, એટલે કે જૈવિક,
એટલે આપણા શરીર અને મગજ સાથે જોડાયેલી બાબતો.
હા, જેમ કે આનુવંશિકતા. જો પરિવારમાં કોઈને ડિપ્રેશન હોય તો જોખમ થોડું વધી શકે. અને બીજું છે મગજનું કેમિસ્ટ્રી. આપણા મગજમાં સેરોટોનિન અને નોરેપિનેફ્રાઇન જેવા કેમિકલ મેસેન્જર્સ હોય છે.
સંદેશાવાહકો.
હા, સંદેશાવાહકો, જે આપણો મૂડ, ઊંઘ બધું નિયંત્રિત કરે છે. ડિપ્રેશનમાં આ મેસેન્જર્સનું સંતુલન ખોરવાઈ જાય છે.
અને બીજું પરિબળ છે સાયકો, એટલે કે મનોવૈજ્ઞાનિક.
બરાબર. આમાં આપણી વિચારવાની રીત, આપણી પેટર્ન આવે છે. કેટલાક લોકોમાં નકારાત્મક વિચારવાની ઊંડી આદત હોય છે,
જેમ કે હંમેશા ખરાબ જ વિચારવું અથવા પોતાની જાતને દોષ આપવો.
હા, અથવા તો બધું જ પરફેક્ટ હોવું જોઈએ એવો આગ્રહ. આ બધી વિચારવાની રીતો આપણને ડિપ્રેશન માટે વધુ સંવેદનશીલ બનાવે છે.
અને છેલ્લું છે સોશિયલ, સામાજિક કારણો.
હા, એટલે કે જીવનના મોટા તણાવ, નોકરી જવી, કોઈ પ્રિયજનનું મૃત્યુ, સંબંધોમાં તકલીફ, એકલતા, આ બધું એક ટ્રિગર બની શકે છે. પણ યાદ રાખવા જેવી વાત એ છે કે આ ત્રણેય પરિબળો
એકબીજા સાથે જોડાયેલા છે.
એકદમ. કોઈ એક કારણ જવાબદાર નથી. આ એક પરફેક્ટ સ્ટોર્મ જેવું છે.
તો આ પરફેક્ટ સ્ટોર્મમાંથી બહાર નીકળવાના રસ્તા પણ પુસ્તક બતાવે છે. મદદ માટેના બે મુખ્ય માર્ગોની વાત છે. પહેલો છે ટોકિંગ થેરેપી.
હા, અને એમાં પણ ખાસ કરીને કોગ્નિટિવ બિહેવિયરલ થેરેપી, CBT, પર ખૂબ ભાર મુકાયો છે. એનો સિદ્ધાંત ખૂબ સરળ પણ શક્તિશાળી છે.
એ શું છે?
એ કહે છે કે આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણું વર્તન, આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. જો આપણે આપણી વિચારવાની રીત બદલીએ
તો આપણી લાગણીઓ અને વર્તન પણ બદલાય છે.
બરાબર.
પણ આ કહેવું સહેલું છે. જ્યારે કોઈ ડિપ્રેશનમાં હોય ત્યારે એની પાસે પોતાના વિચારોને પડકારવાની શક્તિ જ ક્યાંથી હોય?
ખૂબ સારો સવાલ. અને CBT આનો એક પ્રેક્ટિકલ જવાબ આપે છે. એની એક ટેકનિક છે બિહેવિયરલ એક્ટિવેશન, જે કહે છે પ્રેરણા આવે એની રાહ ન જુઓ, કામ કરો, પ્રેરણા પાછળ આવશે.
એટલે કે મન ન હોય તો પણ?
હા, ભલે મન ન હોય તો પણ 5 મિનિટ માટે ચાલવા જવું, ભલે ઈચ્છા ન હોય તો પણ કોઈ મિત્રને ફોન કરવો. આ નાના નાના પગલાં ધીમે ધીમે નકારાત્મકતાનું ચક્ર તોડે છે.
અને સારવારનો બીજો રસ્તો છે દવાઓ, એન્ટીડિપ્રેસન્ટ્સ, જેના વિશે ઘણી ગેરસમજોજો છે.
બિલકુલ. લોકો ડરે છે કે એની આદત પડી જશે, વ્યક્તિત્વ બદલાઈ જશે. પુસ્તક આ ડરને વૈજ્ઞાનિક રીતે દૂર કરે છે. તે સમજાવે છે કે SSRIs જેવી દવાઓ કેવી રીતે કામ કરે છે.
કેવી રીતે?
સરળ રીતે સમજીએ તો સેરોટોનિન એ મગજમાં ખુશીના સંદેશા લઈ જતો એક મેસેન્જર છે. ડિપ્રેશનમાં આ સંદેશા બરાબર પહોંચતા નથી. SSRIs શું કરે છે? એ આ મેસેન્જરને બે ચેતાકોષો વચ્ચે થોડો વધુ સમય રોકી રાખે છે, જેથી સંદેશો બરાબર પહોંચી જાય.
એટલે એ કોઈ નવી વસ્તુ નથી ઉમેરતી, પણ જે છે એનો જ વધુ સારો ઉપયોગ કરવામાં મદદ કરે છે.
બરાબર. અને એટલે જ તેની આદત નથી પડતી અને તે વ્યક્તિત્વ નથી બદલતી. પણ હા, ધીરજ રાખવી ખૂબ જરૂરી છે.
કેમ કે તેની અસર થવામાં થોડા અઠવાડિયા લાગે છે.
ચોક્કસ. આ કોઈ પેનકિલર નથી, એટલે ડોક્ટરની સલાહ મુજબ નિયમિતપણે દવા લેવી ખૂબ જ જરૂરી છે.
સારવારની સાથે સાથે પુસ્તક સેલ્ફ કેર, એટલે કે સ્વ સંભાળ પર પણ ભાર મૂકે છે.
હા, સારવાર એ પાયો છે, તો સેલ્ફ કેર એના પરની ઇમારત. નિયમિત કસરત, સારો ખોરાક અને પૂરતી ઊંઘ, આ બધું ખૂબ જ મહત્વનું છે.
અને મને પુસ્તકનો એક ખ્યાલ ખૂબ જ ઉપયોગી લાગ્યો, રોગને પાછો આવતો અટકાવવો, એટલે કે રિલેપ્સ પ્રિવેન્શન.
આ સૌથી મહત્વના મુદ્દાઓમાંનો એક છે. પુસ્તક શીખવે છે કે વ્યક્તિએ પોતાના પ્રારંભિક ચેતવણી ચિંગો ઓળખતા શીખવું જોઈએ.
જેમ કે
ઊંઘમાં ફરીથી ગડબડ થવી, નાની નાની વાતે ચીડ ચડવી, આ ચિહ્નો દેખાય કે તરત શું પગલાં લેવા એની એક યોજના બનાવવી. આનાથી ડિપ્રેશનને ફરીથી હાવી થતા અટકાવી શકાય છે.
ચાલો તો હવે આખી ચર્ચાના આધારે પુસ્તકના મુખ્ય સંદેશાઓને ફરી એકવાર જોઈએ. મારા મતે પહેલો અને સૌથી મોટો સંદેશ એ છે કે ડિપ્રેશન એક તબીબી બીમારી છે, નબળાઈ નથી.
બિલકુલ. આ એક વિચાર જ દર્દી પરથી દોષનો બોજ હટાવી દે છે. બીજો મુખ્ય સંદેશ છે જ્ઞાન દ્વારા સશક્તિકરણ.
એટલે કે જ્યારે તમે તમારી સ્થિતિ વિશે જાણો છો ત્યારે તમે સારવારમાં એક સક્રિય ભાગીદાર બનો છો.
હા, અને ત્રીજો સંદેશ જે મને લાગે છે કે આપણા સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે એ છે કે સ્વસ્થ થવું એ એક સક્રિય અને સહયોગી પ્રક્રિયા છે. આ કોઈ એકલાની લડાઈ નથી.
એમાં પરિવાર અને મિત્રોનો સાથ ખૂબ જ જરૂરી છે.
એકદમ સાચી વાત. ભારતમાં જ્યાં પરિવાર આટલો મહત્વનો છે ત્યાં આ વિષય પર ખુલ્લી અને સહાનુભૂતિપૂર્ણ વાતચીત થવી એ રિકવરીનો ખૂબ મોટો હિસ્સો છે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. ચાલો એવા કેટલાક શક્તિશાળી વિચારો પર નજર કરીએ.
હા, પહેલો અને મારા મતે સૌથી ક્રાંતિકારી વિચાર છે, તમારા વિચારો હકીકત નથી. ડિપ્રેશનગ્રસ્ત મગજ તમને ખોટું મનાવવામાં માહેર હોય છે.
વાહ, આ તો ખૂબ ઊંડી વાત છે.
હા, મતલબ કે નિરાશા અને નકામાપણાની જે લાગણીઓ છે એ બીમારીના લક્ષણો છે, એ વાસ્તવિકતા નથી. એ બીમારીનો અવાજ છે, તમારો નહીં.
બીજો એક ખૂબ જ પ્રેરણાદાયક વિચાર છે, મદદ માંગવી એ હારની નહીં પણ હિંમત અને શક્તિની નિશાની છે.
ચોક્કસ, આપણા સમાજમાં ખાસ કરીને પુરુષો માટે મદદ માંગવી એ નબળાઈ ગણાય છે. આ પુસ્તક એ માન્યતાને તોડે છે.
તે કહે છે કે પોતાની સમસ્યાને ઓળખીને તેનો સામનો કરવા માટે મદદ લેવી એ બહાદુરી છે.
અને ત્રીજો વિચાર જે લાંબા ગાળાની સફર માટે આશા આપે છે, રોગનો ઉથલો મારવો એનો અર્થ એ નથી કે તમે શરૂઆત પર પાછા આવી ગયા.
તો એનો અર્થ શું છે?
તેનો અર્થ એ છે કે તમારી બીમારીને ફરીથી ધ્યાનની જરૂર છે અને તમે જે કૌશલ્યો શીખ્યા છો તે ફરીથી ઉપયોગમાં લેવાનો સમય છે.
આ વિચાર નિરાશાને દૂર કરે છે.
તો હવે વાત કરીએ કે આ બધું જ્ઞાન વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે. જે વ્યક્તિ પોતે આ અનુભવમાંથી પસાર થઈ રહી છે તેના માટે, તેમના માટે તો આ એક રોડમેપ જેવું છે. તેઓ પોતાની સ્થિતિને વધુ સારી રીતે સમજી શકે છે અને ડોક્ટર સાથે સ્પષ્ટ રીતે વાત કરી શકે છે.
અને પરિવારજનો તથા મિત્રો માટે શું? ઘણીવાર આપણને ખબર નથી હોતી કે કેવી રીતે મદદ કરવી.
તેમના માટે આ એક ગાઈડબુક છે. પુસ્તક સ્પષ્ટપણે કહે છે કે શું કરવું અને શું ન કરવું.
શું કરવું?
તો બસ નિર્ણય લીધા વિના સાંભળો, વ્યવહારુ મદદ કરો, સારવાર માટે પ્રોત્સાહિત કરો.
અને શું ન કરવું?
ખુશ રહે, પોઝિટિવ વિચાર કે બહાર ફરવા જા, બધું ઠીક થઈ જશે જેવી સલાહ આપવાનું ટાળો.
કેમ કે એનાથી દર્દીને વધુ ખરાબ લાગે છે.
હા, એનાથી તેમને વધુ એકલતા અને દોષની લાગણી થાય છે. અને સૌથી અગત્યનું, સંભાળ રાખનારાઓએ પોતાની પણ કાળજી લેવી જોઈએ, કારણ કે આ એક લાંબી લડાઈ હોઈ શકે છે.
આખી ચર્ચાને અંતે જો મારે કહેવું હોય કે આ પુસ્તકમાંથી મારા માટે સૌથી મોટી શીખ કઈ રહી, તો એ છે પેલું બાયોસાઇકોસોશિયલ મોડેલ. એ સમજવું કે આ બીમારી પાછળ જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક એમ ત્રણેય પરિબળોની એક જટિલ રમત છે, એ વાત વ્યક્તિ પરથી આ મારો વાંક છે એ ભાવનાને સંપૂર્ણપણે દૂર કરી દે છે.
અને મારા માટે સૌથી મહત્વપૂર્ણ સંદેશ વિજ્ઞાન પર આધારિત આશાનો છે. આ પુસ્તક કોઈ પોકળ આશ્વાસન નથી આપતું. એ સ્પષ્ટપણે કહે છે કે યોગ્ય સારવાર અને સમર્થનથી સ્વસ્થ થવું શક્ય છે.
અને સ્વસ્થ થવાનો અર્થ માત્ર લક્ષણો દૂર કરવા એટલો જ નથી.
બિલકુલ નહીં. એનો સાચો અર્થ છે જીવનમાં આનંદ, હેતુ અને સંબંધોને પુનઃસ્થાપિત કરવા, જેથી વ્યક્તિ જીવનની બધી જ લાગણીઓનો, જેમાં સામાન્ય ઉદાસી પણ સામેલ છે, ફરીથી અનુભવ કરી શકે.
ફરે મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.